ઘણા દિવસો બાદ આપણે પ્રાર્થના અને ધ્યાન તરફ વળી રહ્યા છીએ. મને લાગે છે આજે માઇક અને લાઇટ એ પણ સાતમ આઠમના આજે રજામાના મૂળમાંથી બહાર નીકળ્યા નથી, એટલે પ્રોબ્લેમ થતો હશે. આપણી સ્થિતિ એવી જ છે અત્યારે તો, કે ઘણા મોટા વેકેશન પછી આપણે ભેગા થઈ રહ્યા છીએ. આજે આપણે 30 ડિસેમ્બર 1916ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગયે વખતે આપણે 26 ડિસેમ્બર 1916ની જોયેલી. એમાં માતાજી વિનંતી કરે છે કે હે પ્રભુ, તું આ કરણ પાસેથી, આ શરીર પાસેથી જે મહાન કાર્ય કરવા માગે છે એની શક્તિ હમણાં આ કરણમાં દેખાતી નથી મને, તો એ કેવી રીતે આવશે એ મને સમજાવો. ક્યાંથી આવશે, કેવી રીતે આવશે? એ આખું કરણ ખૂબ નાનું છે, દુર્બળ છે. કે હું મારા શરીર તરફ જોઉં છું ત્યારે એમ લાગે છે કે બહુ નાનું છે. એની બધી ક્ષમતાઓ, માનસિક ક્ષમતા કહો કે શારીરિક ક્ષમતા કહો, બહુ ઓછી છે, એની દુર્બળ છે. તો એ કેવી રીતે આ મહાન કાર્ય કરશે? કેવી રીતે તારા કાર્યનું, તું કહે છે કે તારે મહાન કાર્ય કરવું છે, તે કઈ રીતે કરવાના છે? માતાજી કહે છે, હું જાણું છું કે હું આ મનથી બધું સમજી રહી છું. મારા મનની કલ્પનાઓ છે કે મારું શરીર દુર્બળ છે, એની ક્ષમતાઓ નાની છે. આ બધું જાણવા છતાં અને મન પોતે પણ જાણે છે કે એ મનના પોતાના ખ્યાલો ખોટા હોય છે, છતાં પણ મને શંકા તો રહે જ છે કે આમાં મારો વિકાસ કેમ થશે અને કેવી રીતે હું પ્રભુનો કાર્ય કરીશ. પણ પ્રભુ, તારી એવી આજ્ઞા છે કે મારે વગર અટકે જુજ્યા કરવાનું છે, મારે સંઘર્ષ કરતા રહેવાનું છે, મારે યુદ્ધ લડી લેવાનું છે. જે કંઈ આયોજન કરવાનું હશે તે પ્રભુ પોતે કરશે. આ પ્રકારના ભાવથી મારે એમાં ઝંપલાવવાનું છે, એવી રીતે તું મને કહી રહ્યો છે. અને હું જોઉં છું, માતાજી કહે છે કે મારામાં વસ્તુઓ વિકસી રહી છે, શક્તિઓ, ક્રિયાઓ પુષ્પોની પેઠે આપોઆપ કશાય પ્રયત્ન વિના ખીલી રહી છે. ધીમે ધીમે એક એક ક્ષમતા, જે દિવ્ય ક્ષમતાઓ માતાજીમાં હતી, એક એક ક્ષમતા હવે ધીમે ધીમે પ્રકટ થવા લાગી છે. પણ માતાજી કહે છે કે મને એ ક્ષમતાઓમાં બહુ રસ નથી. મને શેમાં રસ છે? કેવળ હોવાનો આનંદ. આ એક્ઝિસ્ટ, એક સતનો આનંદ જેને કહેવાય, એક્ઝિસ્ટન્સનો આનંદ, હું અસ્તિત્વમાં છું એનો આનંદ, વિકસવાનો આનંદ, તારો આવિર્ભાવ કરવાનો આનંદ, આ બધી વસ્તુઓમાં મને આનંદ છે. હવે જો કશો સંઘર્ષ આવે છે તો પણ તે એટલો તો હળવો અને સહેલો હોય છે કે એને સંઘર્ષનું નામ પણ ભાગ્યે જ આપી શકાય. માતાજી કહે છે, એટલી મને શાંતિ મનમાં આવી ગઈ છે, સમતા આવી ગઈ છે કે હવે મને સંઘર્ષ જેવો લાગતો જ નથી. જીવનમાં કંઈ ઉગ્રતા છે એવું લાગતું જ નથી મને. પરંતુ માતાજી કહે છે કે હે પ્રભુ, તું કહે છે કે તારા પ્રેમને મારે જગતમાં પ્રગટ કરવો છે. તે પ્રેમને ધારણ કરવા માટે આ પ્રાણ અને આ શરીર કેટલા બધા દુર્બળ છે. એ પ્રેમને હું કેવી રીતે ધારણ કરી શકીશ? માતાજીને શંકા એવી છે. માતાજીને સાક્ષાત્કાર એ થયો છે કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો પ્રેમ સિવાય શક્ય નથી. પ્રેમનો આપણે જે અર્થ લઈએ છીએ, માનવી અર્થ, અહીં અર્થ નથી. પ્રેમ એટલે એકરૂપતા, પ્રેમનો સાર સર્વસ્વ શું છે? કે બે જીવો એકરૂપ થઈ જાય છે. પતિ પત્નીમાં પ્રેમ છે, આપણે ક્યારે કહીએ છીએ કે બંને સરખા વિચાર કરતા હોય, સરખા ભાવો અનુભવતા હોય, સરખી રીતે જીવતા હોય તો એ લોકોમાં પ્રેમ છે. એટલે એકરૂપતા, તાદાત્મ્ય ભાવ એ પ્રેમનું સ્વરૂપ છે. અને જ્યારે તાદાત્મ્ય ભાવ તમે અન્ય વ્યક્તિ તરફ જઈને એના સાથે એકરૂપ થાવ છો, તાદાત્મ્ય અનુભવો છો, તો એ વખતે દિવ્ય પ્રેમ પોતાને મળે પ્રકટ થાય છે. મૂળ એ છે કે તમારો ભાવ એવો હોવો જોઈએ કે હું પ્રભુ સ્વરૂપ છું અને હું આખા બ્રહ્માંડમાંના જેટલા પણ જીવો છે, પ્રાણીઓ છે, એ બધા મારફત હું જ પ્રકટ થઈ રહ્યો છું. અને જ્યારે તમે કોઈ વ્યક્તિને, કોઈ મનુષ્યને, કોઈ પ્રાણીને જોતા હો, એ વખતે તમને અનુભવ થવો જોઈએ કે આ શરીર દ્વારા, આ પ્રાણીના શરીર દ્વારા, આ વ્યક્તિના શરીર દ્વારા પણ હું જ વિકાસ પામી રહ્યો છું. આ પ્રકારનો ભાવ હોવો એ દિવ્ય પ્રેમનું લક્ષણ છે. પ્રભુ માતાજીને એ સમજાવી રહ્યા છે કે આ પ્રકારનો ભાવ હશે તો જ તું આધ્યાત્મિક કાર્ય કરી શકશે. આ મૂળભૂત મૂડી છે આપણી. અને ખરેખર એવું છે, શ્રી અરવિંદને જ્યાં સુધી વાસુદેવમ સર્વમિતિની અનુભૂતિ ન આવી ત્યાં સુધી સાચા યોગ તરફ વળી શક્યા નહોતા. છૂટી છવાઈ અનુભૂતિઓ એમને આવતી હતી, પણ મૂળભૂત એમની અનુભૂતિ એ હતી કે સર્વ વાસુદેવ સર્વ, બધે પ્રભુ પ્રકટ થઈ રહ્યો છે, એ ભાવ પ્રકટ થયો એમના. એમણે કીધું છે કે હું જ્યારે કોર્ટમાં હાજર હતો ત્યારે ન્યાયાધીશમાં પણ હું શ્રીકૃષ્ણને જોઈ શકતો હતો, મારા વકીલમાં પણ જોઈ શકતો હતો, સરકારી વકીલમાં જોઈ શકતો હતો, હાજર રહેલા લોકોમાં પણ જોઈ શકતો હતો, પોલીસો અમલદારો જે હાજર હતા એમાં પણ જોઈ શકતો હતો, બધામાં મને પ્રભુ જ દેખાતા હતા અને પ્રભુ સિવાય કંઈ દેખાતું નહોતું. આ પ્રકારનો ભાવ આપણે અભ્યાસથી ખીલવવો પડે છે. અને જ્યાં સુધી આ ભાવ તમે તમારામાં સ્થિર કરી શકતા નથી, કાયમી કરી શકતા નથી, ત્યાં સુધી પ્રભુનું કાર્ય આપણી દ્વારા થતું નથી. આપણે મૂળભૂત રીતે આ અવસ્થામાં જ્યાં સુધી ન પહોંચીએ ત્યાં સુધી પ્રભુ આપણું સંચાલન પૂરેપૂરું કરી શકતો નથી. ત્યાં સુધી એવું હોય છે કે લૂઝ કોન્ટેક્ટ જેવું કામ હોય છે. અમુક ક્ષણે જ્યારે તમે ભાવમાં હો છો એ વખતે પ્રભુ તમારો સ્પર્શ કરે છે, તમને માધ્યમ તરીકે વાપરે છે, તમારી પાસેથી કામ કરી લે છે. પણ જ્યારે તમે એવી ચેતનામાં હોતા નથી ત્યારે પ્રભુ તમારા સાથે કંઈ કોન્ટેક્ટ કરી શકતા નથી. એ લૂઝ કોન્ટેક્ટ જેવો પ્રકાર થઈ જાય છે કે એ કોન્ટેક્ટ આવતો હોય છે, જતો હોય છે, આવતો હોય છે, જતો હોય છે. આપણે પોતે અનુભવીએ છીએ આપણે પોતામાં સાધના દરમિયાન કે ઘણી વખત આપણને પ્રભુનો સ્પર્શ અંદરથી મળતો હોય છે. આપણે અનુભવતા હોઈએ છીએ કે પ્રત્યક્ષ પ્રભુ જગન્માતા અહીં હાજરા હજૂર છે. અને કોઈ વખત એમ લાગે છે કે એ નથી જ ક્યાંય, હૃદય એકદમ શુષ્ક થઈ જાય છે, કોઈ ભાવ નિર્માણ થતું નથી. પ્રયત્ન કરવા છતાં પણ તમે એ સ્પર્શ મેળવી શકતા નથી. આનું કારણ છે કે આંતરિક રીતે તમે આપણે પોતાના ચૈત્ય પુરુષ સાથેનો સંપર્ક ગુમાવી બેસેલા હોઈએ છીએ. દેટ ઇઝ લૂઝ કોન્ટેક્ટ. ચૈત્ય પુરુષ એ ફ્યુઝના જેવું કામ કરતો હોય છે. તમે જો ચૈત્ય પુરુષ સાથે જોડાયેલા હશો તો ચૈત્ય પુરુષ પ્રભુ સાથે કાયમ જોડાયેલો છે જ, તો તરત તમારો પ્રભુ સાથે સંપર્ક થઈ જાય છે અને પ્રભુની હાજરી તમે અનુભવી શકો છો. પણ જે વખતે ચૈત્ય પુરુષ સાથેનો સંપર્ક આપણે ગુમાવી બેસીએ છીએ કે તરત આપણે પ્રભુનો સ્પર્શ ગુમાવી બેસીએ છીએ, પ્રભુની હાજરી આપણને અનુભવાતી નથી અને આપણું હૃદય કઠોર થઈ જાય છે. આપણે સાંસારિક વસ્તુમાં જાણે પડ્યા હોઈએ, બંધનમાં પડ્યા હોઈએ એવું લાગતું હોય છે. માતાજીને આ સમજણ પ્રભુ આપી રહ્યા છે. આપણે આ સમજી લેવાની જરૂર છે કે સાધનામાં આપણે પણ માતાજીના પગલે જ આગળ ધીમે ધીમે આગળ વધવાનું છે. આપણે પ્રાર્થના અને ધ્યાન શીખી રહ્યા છીએ સાધના કેમ કરવી એ શીખવા માટે. આપણે જાણી લેવું છે કે માતાજીએ કયા પ્રકારે સાધના કરી, શ્રી અરવિંદે કયા પ્રકારે સાધના કરી, એ પ્રકારે આપણે સાધના કરવાની છે. એ પ્રેમને ધારણ કરવા માટે આ પ્રાણ અને આ શરીર કેટલા બધા દુર્બળ છે, પણ તું તો મને જવાબ આપે છે કે મારે તો ઉડવાનું છે, ચાલવાની ઈચ્છા સેવવી એ તો ભારે ભૂલ થશે. મારે ઉડવાનું છે, આની ચિંતા નથી કરવાની. ફક્ત અંદરથી જે પ્રભુ પ્રત્યે ભાવ નિર્માણ થાય એના પ્રમાણે કામે લાગી જાઓ. કે પ્રભુનો અવાજ માતાજીને સંભળાય છે, તારી જાતને જરા પણ રીભાવીશમાં આવા વિચાર કરીને તું ખોટી રીતે દુઃખી થાય છે, ખોટી રીતે દુઃખ માનીશમાં. બાળક પેટે શ્રદ્ધાળુ બની જા, નાના બાળકના જેમ શ્રદ્ધાળુ બની જા. નાનું બાળક હોય છે, માના ખોળામાં બેઠું હોય છે, તેને દુનિયામાં કોઈ વસ્તુની ચિંતા કે ડર રહેતો નથી. એને ખબર છે મારી મમ્મી સાચવી લેશે મને. એ પ્રકારનો ભાવ મારા માટે રાખ. મારા કાર્ય માટે મેં જે સ્વરૂપ ધારણ કર્યું છે તે જ શું તું નથી? મને જે કાર્ય કરવા માટે મેં જે અનેક સ્વરૂપો ધારણ કર્યા છે એમાંના તું પોતે એક સ્વરૂપ છે, એ કાયમ ધ્યાન રાખજે. એટલે જે વસ્તુની જરૂર પડશે તે વસ્તુ તને પોતાની મળે મળી રહેશે, એ પ્રકારનું આશ્વાસન માતાજીને પ્રભુએ ગયા પ્રાર્થનામાં આપ્યું છે. 30 ડિસેમ્બરની પ્રાર્થના છે આપણા 1916ની. એમાં એ જ ભાવો આગળ વધી રહ્યા છે. મન જાણે છે અને કદી પણ ભૂલતું નથી. પ્રાણ સ્વરૂપ શુદ્ધ બની ગયું હોય હવે એને આકર્ષણો કે જુગુપ્સા ભાવો થતા નથી. એ હવે વધુ ને વધુ પ્રમાણમાં સૌમાં અને હંમેશા માટે તારા સાનિધ્યના આનંદનો સ્વાદ લે છે. માતાજીએ તે પછી સતત સાધના શરૂ રાખી છે અને એનું પરિણામ માતાજીને દેખાય છે કે હવે એમનું મન શાંત થઈ ગયું છે. સતત એ મન છે ભૂલતું નથી, પ્રભુની હાજરી ભૂલતું નથી, અને સતત એક ક્ષણની એકાગ્રતા સાથે જ પ્રભુની હાજરી અનુભવાય છે મનને. પ્રાણમાં જે પસંદગી નાપસંદગી હોય છે આપણી, કે આ વસ્તુ મને પસંદ છે, આ વસ્તુ મને પસંદ નથી, બધું ધોવાઈ ગયું છે, નીકળી ગયું છે, એમાં એ પ્રકાર પણ રહ્યો નથી. હવે શુદ્ધ બની ગયો હોય, બંને જણા એક શુદ્ધ થઈ ગયા છે, મન અને પ્રાણ. હવે વધુ ને વધુ પ્રમાણમાં સૌમાં અને હંમેશા માટે તારા સાનિધ્યના આનંદનો આસ્વાદ લે છે. બે પ્રકારે આપણે પ્રભુની હાજરી અનુભવી શકીએ છીએ. એક છે આંતરિક રીતે પોતામાં. તમે એકાંતમાં બેઠા હો, એકાગ્ર થઈ જાઓ, થોડાક ધ્યાનમાં ઉતરી જાઓ, તો અંદર તમને પ્રભુનો સ્પર્શ મળે છે, પ્રભુની હાજરી મળે છે. પ્રભુ આપણી મારફત કામ કરી રહ્યા છે એનો પ્રત્યક્ષ તમને અનુભવ થતો હોય છે. આ એક પ્રકાર છે. બીજો પ્રકાર છે કે તમે જ્યારે સમાજમાં કામ કરવા આવો છો ત્યારે સમાજમાંની દરેક વ્યક્તિ મારફત પણ પ્રભુ પ્રકટ થઈને કામ કરી રહ્યા છે એનો પણ અનુભવ એને આવવા લાગે છે. આ બંને પ્રકારે સમાજમાંથી પણ પ્રભુ એને દેખાય છે અને પોતાના આંતરિક સ્વરૂપમાં પણ, વ્યક્તિગત સ્વરૂપમાં પણ પ્રભુ દેખાય છે. બંને રીતે, સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે, અને બંને રીતે પ્રભુ દેખાતા હોય છે. આ પ્રકારની સ્થિતિ માતાજીને પ્રાપ્ત થઈ ગઈ છે. હમણાં 2-4 દિવસ પહેલાં જ મેં માતાજીના વાર્તાલાપો વાંચી રહ્યો હતો. એમાં એક માતાજીને પ્રશ્ન પૂછેલો કે આપણે સામૂહિક સાધનામાં શું કરવું જોઈએ. આપણે સામૂહિક સાધના માટે ભેગા થયા છીએ, આપણા જે કેન્દ્રો છે એ સામૂહિક સાધના માટે વધારે છે. તમે કોઈ વખત એકલા આવો, ધ્યાનમાં બેસો, વ્યક્તિગત સાધના કરો, ઘેરે બેસીને સાધના કરો, એ વ્યક્તિગત સાધના છે, આપણા પોતાના વ્યક્તિગત વિકાસ માટે છે. પણ જ્યારે આપણે અમુક સમયે, નિશ્ચિત સમયે બધા ભેગા થતા હોઈએ છીએ ત્યારે એક સામૂહિક સાધના આપણે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને જે કેન્દ્રમાં આ સામૂહિક સાધના સાચા અર્થમાં થતી હોય છે એ જ કેન્દ્રો સાચી રીતે કામ કરતા હોય છે, જે એને સૂજ્યું હોય એ રીતે. પણ સામૂહિક સાધનાનો ભાવ હોવો જોઈએ. જ્યારે પણ કોઈ વક્તા વાત કરતો હોય સમૂહમાં, ત્યારે એનો ભાવ એવો હોવો જોઈએ કે હું તો પ્રભુને સમર્પિત છું, પ્રભુને જે રીતે આ મારા શરીર દ્વારા બોલાવવું હોય બોલાવે, એનો ભાવ એ પ્રકારનો હોવો જોઈએ. જ્યારે સાંભળનારાનો ભાવ એ હોવો જોઈએ કે અહીં આપણે આવ્યા છે તો પ્રભુ આપણને કંઈ સમજાવવા માગે છે, જે કોઈ નિમિત્ત બન્યો હોય એના મારફત. પણ એ અમારે સમજી લેવાનું છે અને મારા જીવનમાં લાવવાનું છે. આ બંનેમાં જો અનુરૂપ ભાવ હશે તો જ સામૂહિક સાધના થઈ શકશે. એટલે માતાજીને આ પ્રશ્ન પૂછેલો કે સામૂહિક સાધનામાં શું કરવું જોઈએ આપણે જેથી સામૂહિક સાધના યશસ્વી થાય. માતાજીને પ્રશ્ન પૂછવા છે એ દિવસે તો માતાજી કોઈ જવાબ નહોતો આપ્યો, આવતીકાલે આ વિષય ઉપર આપણે જોશું એમ કરીને માતાજી એ દિવસે વર્ગ પૂરો થઈ ગયેલો. રાત્રે માતાજીને એક અનુભૂતિ આવી, પ્રતીકાત્મક અનુભૂતિ આવી. તો માતાજીએ સરસ કીધું છે એમાં. માતાજીને અનુભૂતિમાં એ દર્શનમાં એક મોટી હોટેલ દેખાઈ. એ હોટલની માલકણ એક સ્ત્રી હતી, વૃદ્ધ સ્ત્રી હતી, અંગ્રેજ સ્ત્રી હતી, અને એ આખા હોટેલનું સંચાલન કરતી હતી. તેણે નક્કી કરી રાખેલું કે આ હોટેલમાં દરેક કામ કેવી રીતે કરવું, કોઈ કઈ વસ્તુ ક્યાં રાખવી જોઈએ, ક્યારે સર્વિસ આપવી જોઈએ, કયા પ્રકારે સર્વિસ આપવી જોઈએ, એ બધું નક્કી કરી રાખેલું. એ મુજબ જ હોટેલમાં કામ થતું હતું. એની દીકરી હતી, એ યુવાન હતી, એને એમ લાગતું હતું કે આ તો બધી જૂની સિસ્ટમ છે, મારે કંઈ નવું કરી બતાડવું જોઈએ, હોટલમાં નવી રીતે મારે એડમિનિસ્ટ્રેશન કરવું પડે, મારે નવું રીતે કંઈક ગોઠવું પડશે. અને એ હોટલમાં બાંધકામ એવી રીતે હતું કે કેન્દ્રની અંદર જે મુખ્ય હોલ હતો એમાં આ મા દીકરી રહેતા હતા. આ અનુભૂતિ છે માતાજીને, ધ્યાન રાખજો. આવતીકાલે જે જવાબ આપવાનો છે એનું માર્ગદર્શન પ્રભુ આપી રહ્યા છે અનુભૂતિ દ્વારા માતાજીને. અને એની આજુબાજુ બધા રાઉન્ડમાં બધા રૂમ્સ છે આપેલા, સ્પેશિયલ રૂમ્સ, બધા એર કન્ડિશન રૂમ્સ છે. અને વચમાં જે લોબી છે એ આમ રાઉન્ડમાં છે એકદમ, સમજી ગયા, એ પ્રકારનું એ હોટલનું બાંધકામ છે. તો પાછું એકદમ રાઉન્ડમાં નથી કે એમાં ડિઝાઇનો પાડેલી છે, સ્ટારના જેવી ડિઝાઇનો પાડેલી છે એમાં, એવું કંઈ વર્ણન છે. વાંકા ચોખા રસ્તા થોડાક. તો ઓલી દીકરી વિચાર કરે છે કે મારે પહેલાં હોટલનો આખો સર્વે કરવો જોઈએ કે મારે ક્યાં શું સુધારવું પડે, ક્યાં કેવી રીતે મારે એનો નવેસરથી વિચાર કરવો જોઈએ. એટલે એ હોટલમાં સર્વે કરવા નીકળે છે અને પોતાનો રસ્તો ભૂલી જાય છે, પોતાનો રૂમ જ જડતો નથી એને. અંતે એ માથાકૂટ કરીને ફરતી ફરતી ઊંધી જતી, ફરતી 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 મેનેજરની ઓફિસ હતી ત્યાં આવે છે. મેનેજર પણ એક સ્ત્રી છે, મેનેજર પણ એક સ્ત્રી છે. એને એ પૂછે છે કે હું મારા રૂમનો રસ્તો ભૂલી ગઈ છું, કે મારા પોતાના રૂમનો રસ્તો ભૂલી ગઈ છે, તો પ્લીઝ કેન યુ શો મી, મને બતાડશો મને મારો રૂમનો રસ્તો છે. બોલે સ્ત્રી છે કે વાય નોટ, કે હું તો બધું જાણું છું, લાવો કે હું તમને બતાડું. એટલે એ ત્યાંથી આમ ઘણી ચાવીઓના ઝુમકા ટીંગાડેલા છે, એમાંથી એક ઝુમકો લે છે, એમાંથી એક ચાવી કાઢે છે. ચાલો કે મેડમ હું તમને લઈ જાઉં, અને બે ત્રણ દરવાજા ખોલે છે, એમાંથી લઈ જાય છે, એના રૂમમાં રૂમના પાસે દરવાજા પાછળ લાવે છે, આ તમારો રૂમનો દરવાજો છે, આથી તમે અંદર જઈ શકશો, આ તમારો રૂમ છે. અને એટલું બોલે છે અને એ મેનેજર એકદમ અદૃશ્ય થઈ જાય છે, ચાવી સાથે. પછી આ છોકરી દરવાજો ખોલે છે અને અંદર આવે છે અને ત્યાં આ અનુભૂતિ પૂરી થાય છે. આટલી જ અનુભૂતિ આવેલી છે માતાજીને. પછી માતાજી કહે છે કે આ અનુભૂતિ મને રાત્રે આવી. સવારે વિચાર કર્યો કે આ અનુભૂતિ આવી એ જવાબમાં આવી છે નક્કી, પણ એનો અર્થ શું? પછી અચાનક માતાજી ધ્યાનમાં બેસે જ તેમને અર્થ સમજાય છે. માતાજી કહે છે આખી અનુભૂતિને સમજવા માટે કે હું તમને ક્લ્યુ આપું છું, હવે એની ચાવી આપું છું. એક, વૃદ્ધ જે માલકણ હતી ને એ હતું મન આપણું, એ હતું આપણું મન. એના પાસે બધી ચાવીઓ છે. આજે જે રીતે બાંધકામ થયેલું છે એની બધી વિગતો એના પાસે છે. એની ચાવી પોતાની ખાસ ચાવીઓ વાપરીને તમને પહોંચાડી શકે છે. એની દીકરી છે એ છે સર્જનાત્મક શક્તિ, કે નવું કરવું છે એને, અતિમનસ જગતને ઉતારવું છે. ધ્યાન રાખજો, આ આપણા સ્વરૂપમાંના જે તત્વો છે એના પ્રતીકો છે. આપણામાંનું જે મન છે કે જે રૂઢિ પ્રમાણે, પરંપરા પ્રમાણે સમાજમાં રહ્યા હોય છે એના પ્રમાણે જ જીવવા માગે છે. બોલો, મેનેજર શ્રી છે એ પ્રમાણેની છે, એણે જે ગોઠવી દીધું છે માલકણે એ પ્રમાણે એ વ્યવસ્થા રાખે છે. એના કરતાં નવું કંઈ વિશેષ ઉમેરવા તૈયાર નથી. એ કહે છે માલકણે આમ કીધું છે આ વસ્તુ અહીંયા રાખવાની એટલે ત્યાં જ રાખવાની, આપણે નહીં વિચાર કરવાનો. એ પ્રકારનું મન આ માલકણ છે, જૂન વિચારની છે. એને એવું લાગે છે કે મારું ભૌતિક જીવન સુખ્યું હોય, મારી કમાણી સારી હોય, હું આરામથી જિંદગી જીવી શકે. એ પણ વૃદ્ધ જે માલકણ છે એ છે. આ જે યુવાન સ્ત્રી છે એમ કહે છે કે ના, આ જગત અધૂરું છે, આને આપણે બદલવું પડશે. આમાં કંઈ નવું તત્વ ઉમેરવું પડશે, નવા જગતને લાવવું પડશે આપણે, એમ કહેનારી છોકરી છે એની. હવે આ જે રચના છે હોટલની રચના, એ આપણા શરીરની, આપણા મનની, આપણા પ્રણને, પ્રાણને જે નવા ઘાટ આપેલા છે આપણે પોતે, એ બધા ઘાટ છે જુદા પ્રકારના, પણ બહુ ક્લમઝી છે. આપણે એમાં અટવાઈ જઈએ છીએ, આપણને ખબર નથી કે કેવી રીતે એ ઘાટો નિર્માણ થયા છે અને શું છે. હવે પ્રશ્ન એક જ રહે છે કે ઓલા દરવાજા પાસે આવ્યા પછી ઓલા મેનેજર અને ચાવી સાથે ગુપ્ત સમાપ્ત થઈ જાય છે. એટલે એનો અર્થ એવો કે મન એમ કહે છે એ જે સ્મૃતિ છે એ મેનેજર સ્મૃતિ હતી, સ્મરણ શક્તિ. એ સ્મરણ શક્તિ કહે છે કે હું અતિમનસ જગત કેમ ઉતારું, એમાં હું તમને મદદ નહીં કરી શકું. મારા પાસે બધા ભૂતકાળના અનુભવો છે, ભવિષ્યકાળના અનુભવો કાંઈ નથી મારા પાસે. એટલે મારા પાસે તમને મદદ નહીં મળે. હવે તારે તારું શોધી લેવું પડશે. ક્લાસમાં માતાજી આ પ્રમાણે શીખવે છે કે સામૂહિક સાધના, એનો અર્થ આપણે ખોટો લઈએ છીએ. આપણે એમ સમજતા હોઈએ છીએ કે સામૂહિક સાધના એટલે આપણે કેન્દ્રમાં જવું, અનેક લોકો ભેગા થયા હોય ત્યાં ભેગા થવું અને ત્યાં પછી બધાએ મળીને સાથે કંઈ સમજવાનું, આધ્યાત્મિક વસ્તુ સમજવી, એને આપણા સાધનામાં કેમ વાપરવી એ બાબતમાં વિચાર કરવો, એ પ્રકારનો પ્રયોગ કરવા શીખવાનું, આ સામૂહિક સાધના છે. માતાજી કહે છે એવું નથી, તમારી વ્યક્તિગત સાધના પણ સામૂહિક સાધના જ છે, કારણ એમાં મન, પ્રાણ, શરીર બધાને ભેગા કરવા પડે છે તો સાધના થઈ શકે છે. તમારું જે વ્યક્તિત્વ છે, તમે જેને વ્યક્તિત્વ કહો છો, મારી વ્યક્તિગત સાધના કહો છો, એ પણ વ્યક્તિગત નથી. એમાં અનેક તત્વોને ભેગા કરવા પડે છે, સહકાર લેવો પડે છે, એમની મદદ લેવી પડે છે, ત્યારે તમે સાધના કરી શકો છો. એટલે કે સામૂહિક સાધનાનો પ્રશ્ન તો બહુ મૂળભૂત પ્રશ્ન છે આપણા માટે. કેવી રીતે કરવું જોઈએ એ આપણે શીખવું પડશે. અને માતાજી કીધું છે કે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આપણા જીવનને ગોઠવવા માટે, આપણા બધા શરીરને, આપણા સ્વરૂપના તત્વો છે મન, પ્રાણ, શરીર, અર્થાત કે આપણા વિચારો, આપણી ભાવનાઓ અને આપણા કર્મો, આપણે કેવી રીતે ગોઠવતા હતા? મન એટલે વિચાર નિર્માણ કરવાનું એક યંત્ર છે, પ્રાણ એટલે ભાવનાઓ અનુભવવાનું એ એક સાધન છે, અને શરીર એ કર્મ કરવાનું સાધન છે. આમ વિચાર, ભાવના અને કર્મ ત્રણેયને આપણે જીવનમાં ગોઠવીએ છીએ. કેવી રીતે ગોઠવીએ છીએ? કે આપણે કોઈ માનસિક આદર્શ નિર્માણ કરીએ છીએ કે મારે આ રીતે બનવું જોઈએ, જે તમારો આદર્શ હશે. મારે આદર્શ પતિ થવું છે તો તમારા સામે એક કલ્પના છે, મને આદર્શ પત્ની થવું છે તો તમારા સામે એક આદર્શ છે. એ પ્રમાણે તમારા મનને, વિચારોને તમે ગોઠવો છો, એ પ્રમાણે તમારે ભાવનાઓને ગોઠવો છો, એ પ્રમાણે તમારા શરીરને ગોઠવો છો. પોતા અહીંયા આદર્શો છે, મારું કુટુંબ કેવી રીતે હોવું જોઈએ, તો એ કુટુંબમાં પણ તમે એ રીતે વિચારો ગોઠવો છો, ભાવનાઓ ગોઠવો છો, કર્મોને ગોઠવતા હો છો. મિત્રોનું ગ્રુપ તૈયાર કરો છો ત્યારે પણ એક માનસિક આદર્શ નિર્માણ કરો છો, એના આજુબાજુ બધું ગોઠવો છો. આ અત્યારની પદ્ધતિ છે. તો કે આ નહીં ચાલે. અતિમનસ સમૂહ જે હશે, જ્યાં સામૂહિક સાધના હશે, એમાં બધા ભેગા થયા હશે, એક બરાબર છે, બધા ભેગા થશે, પરંતુ એ લોકો સેના સાથે ગોઠવશે? તો સમૂહ સાથે નહીં ગોઠવે, કારણ સમૂહમાંની બધી વ્યક્તિઓ પૂર્ણ નથી. તમે સમૂહ સાથે ગોઠવવા પ્રયત્ન કરશો તો તમારી ચેતના નીચે પડી જશે, નિમ્ન થઈ જશે. આપણે વ્યક્તિગત રીતે કેટલી પણ સાધના કરતા હોઈએ છીએ, પણ જ્યારે સામૂહિક સાધનામાં આવીએ છીએ ત્યારે આપણું સ્તર થોડું નીચે આવી જતું હોય છે, આપણા વિચારો નીચે આવી જતા હોય છે. એટલે સમૂહ સાથે તમને પોતાને ગોઠવવા નથી. અતિમનસ જો સમૂહ નિર્માણ કરવો હોય, અતિમનસ ગ્રુપ નિર્માણ કરવું હોય કોઈ કાર્ય કરવા માટે, તો એક વિચારો આપણે બધા ભેગા થઈને બી ગોઠવા નથી, પણ એક શું કરવું છે આપણે, તો દરેક જે પોતાની અંદર જે સત્ય અનુભવે છે એની સાથે પોતાને વ્યવસ્થિત ગોઠવી લેવાનું છે. અતિમનસ સમૂહમાં દરેક વ્યક્તિ પોતાની અંદર જે પ્રભુ છે એના સાથે ગોઠવાનો પ્રયત્ન કરશે, સમૂહ સાથે નહીં, અંદરના પ્રભુ સાથે ગોઠવશે. તો સમૂહ સાથે પોતાને મેળે ગોઠવાઈ જશે, ધ્યાન રાખજો. સમૂહ સાથે ગોઠવવું એને વધારે મહત્વ નથી, મહત્વ એ છે કે તમારી આંતરિક ચેતના સાથે તમે પોતાને વ્યવસ્થિત ગોઠવવા જોઈએ અને હર ક્ષણે પ્રભુની હાજરી અનુભવવી જોઈએ. જો આપણે પ્રભુની હાજરી અનુભવશું તો આપણાથી કોઈ ખોટું કર્મ થશે જ નહીં, કોઈ રીતે શક્યતા જ નથી. એટલે પોતાને મળે તમે સમૂહમાં સાચી રીતે ગોઠવી શકશો. આ મૂળ સત્ય છે. જ્યારે પણ આપણે એક સમૂહ નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એ આગ્રહ રાખવાનો નથી કે આપણા વિચારો સમાન હોવા જોઈએ, આપણી ભાવનાઓ સમાન હોવા જોઈએ, આપણા કર્મો સમાન હોવા જોઈએ, નહીં. તમે આંતરિક રીતે પ્રભુ સાથે સ્પર્શ મેળવો અને એ સ્પર્શમાં રહીને જ તમારું કાર્યને નિર્માણ થવા દો. એ પ્રમાણે કરશો તો દરેકનું કાર્ય પોતાને મેળે ગોઠવાઈ જશે. ફૂલની પાંખડીઓ વિકસતા વખતે કોઈ વખત બીજી પાંખડીને પૂછતી નથી, એક પાંખડી કે તું કેવી રીતે વિકાસ પામવાની છે મને કહે એટલે હું એ રીતે વિકાસ પામું, એવું નથી હોતું. દરેક પાંખડી સ્વતંત્ર રીતે પોતાની રીતે વિકસતી હોય છે, સમજી ગયા તમે? પડખેની પાંખડીને પૂછતી નથી એ પાંખડી, પણ બધી પાંખડીઓ એક વસ્તુ રાખે છે કે કેન્દ્રમાંનો જે ભાગ છે એના સાથે બધા સમન્વયમાં રહે છે, એના સાથે એકરૂપ થઈને રહે છે. એ કેન્દ્રમાં એકરૂપ થઈને રહેવું એ મહત્વનું છે. પ્રભુની હાજરી એ આપણું કેન્દ્ર છે બધાનું. એ હાજરી સાથે સંનિષ્ઠ રહેવું, એના સાથે તાદાત્મ્યમાં રહેવું, એને અનુરૂપ આપણા વિચારો, આપણી ભાવનાઓ, આપણા કર્મો ગોઠવવા એ મહત્વનું છે. સમૂહ સાથે આપણા વિચારો, સમૂહ સાથે આપણા કર્મો, સમૂહ સાથે આપણી ભાવનાઓ ગોઠવાનો આપણે બહુ માનસિક રીતે પ્રયત્ન નહીં કરવાનો. એ પોતાને મેળે ગોઠવાઈ જશે, સહજ રીતે ગોઠવાઈ જશે. માતાજીએ આ અનુભૂતિમાં એમ જ કહ્યું છે કે હું પ્રભુની હાજરીમાં રહેવા લાગી એટલે મારું મન શુદ્ધ થઈ ગયું, શાંત થઈ ગયું. હું પ્રભુના હાજરીમાં રહેવા લાગી એટલે મારા પ્રાણમાં પસંદગી નાપસંદગી બધું નીકળી ગયું. બરાબર છે ને? એ રીતે જ માતાજી વાત કરવા ઈચ્છે છે. આ અનુભૂતિ એકદમ માતાજીને આવેલી છે, બહુ પ્રોપર છે, એકદમ આ બહુ સમજી લેવાની વાત છે. આ માતાજીના વાર્તાલાપો વાંચ્યા સિવાય આ વસ્તુ તમને ક્યાંય કોઈ સમજાવશે નહીં કે અતિમનસ સમૂહમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ અને કેવી રીતે જીવવું જોઈએ આપણે. અને આપણે જીવનમાં પ્રયત્ન એ જ કરવાનો છે કે આપણે સમૂહમાં હોઈએ કે ન હોઈએ, આપણે આંતરિક હાજરી સાથે પૂર્ણ સંનિષ્ઠ હોવા જોઈએ. અને એનું એક લક્ષણ છે, જે વખતે આંતરિક સ્પર્શ તમારો ખોવાઈ ગયો હોય એ વખતે તમારો સ્વભાવ કઠોર બની જાય છે, ટીકાત્મક બની જાય છે, બીજા પર ટીકા કરવાની વૃત્તિ નિર્માણ થઈ જાય છે તરત. આ ધ્યાન રાખજો, એ રોગ એ લક્ષણ દેખાય એટલે તરત સાવધ થઈ જજો કે ના, મારી ક્યાંક ભૂલ થઈ રહી છે, મારી ક્યાંક ભૂલ થઈ રહી છે. આપણે આંતરિક હાજરીમાં રહીશું, પ્રકાશમાં રહીશું તો બધાને વ્યવસ્થિત સમજી શકશું, બધાના આંતરિક ભાવો શું છે એ સમજી શકશું અને આપણે એ સમન્વયમાં રહીશું. માતાજી એ વસ્તુ અહીં કહેવા માગે છે. એ પ્રેમને ધારણ કરવા માટે આ પ્રાણ અને આ શરીર કેટલા બધા દુર્બળ છે, પણ તું તો મને જવાબ આપે છે કે મારે તો ઉડવાનું છે, ચાલવાની ઈચ્છા સેવી જોઈએ. પરંતુ હૃદય થાકી હારીને એક નિદ્રામાં પડી ગયું છે. માતાજી કહે છે મારું મન શાંત થઈ ગયું છે, મારું પ્રાણ છે એને પસંદગી નાપસંદગી પોતાની ટેવો છે છોડી દીધી છે. પણ હૃદયમાં જે ઉર્મી ભાવ નિર્માણ થવા જોઈએ, ભક્તિભાવ નિર્માણ થવો જોઈએ, એ સુકાઈ ગયો છે એમ મન લાગે છે. આમ શા માટે? થાકી હારીને એક નિદ્રામાં પડી ગયું છે અને આત્માને એ હૃદયમાં એની પ્રેરણાને પ્રત્યુત્તર વાળવા કોઈ પ્રવૃત્તિ પૂરતા પ્રમાણમાં જણાતી નથી. અને એનો આત્મા એ હૃદયને રસ પડે એવી કોઈ પ્રવૃત્તિ હજી આપી શકતો નથી. હૃદયને પ્રવૃત્તિ નથી એટલે એ નિદ્રાધીન થઈ ગયું છે. આનો અર્થ એ છે કે તમે મનને કેટલું પણ શુદ્ધ કરો, પ્રાણને કેટલું પણ પસંદગી નાપસંદગી ઉપર લાવો, પણ જ્યાં સુધી તમે કર્મમાં એને પ્રકટ કરવા માટે તમને જો તક ન મળે તો એ ધીમે 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 ડલ થઈ જશે, નિષ્પ્રાણ થઈ જશે. એટલે આપણે પ્રયત્ન નહીં કરવો જોઈએ કે અંદરના ભાવો છે એ અંદર ગુપ્ત રાખવાના નહીં. તમારા વર્તનમાં, તમારા બોલવામાં, તમારા ચાલવામાં, દરેક વસ્તુમાં તમારા એ ભાવો તમારે પ્રકટ કરવા શીખશે, શીખવું પડશે તમારે. જ્યાં સુધી જીવનમાં એ વસ્તુ પ્રકટ નહીં થાય તમારા, ત્યાં સુધી તમે મન અને પ્રાણને પૂર્ણ શુદ્ધ રાખી શકશો નહીં. ઘણી વખત પ્રાચીન યોગોમાં એવી કલ્પના છે કે આપણી સાધના બાબતના ભાવો આપણે જાહેરમાં પ્રકટ કરવા નહીં. આમાં જાહેરમાં તમે એવી વાત કરવી નથી કે મને આ અનુભવ આવ્યો અને હું આમ સમજું છું અને હું આ રીતે વર્તું છું, તો બોલવાની જરૂર નથી. પણ સહજ રીતે તમારા ભાવો અંદરથી એવી રીતે ગોઠવવા જોઈએ કે સામેના વ્યક્તિમાં તમને પ્રભુની હાજરી અનુભવાવી જોઈએ. એ જો અનુભવ કરી શકશો તો એ વખતે તમારા મન અને તમારા પ્રાણ પોતાને મળે દિવ્ય ભાવોમાં સ્થિર થઈ જશે. મન પ્રાણને વધારે વધારે શુદ્ધ કરવાની આ પદ્ધતિ છે. વસ્તુ જે વસ્તુ તમે સમજો એને જીવનમાં લાવો, કર્મમાં લાવવાનો પ્રયત્ન કરો, તમારા રોજિંદા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરો, એ મહત્વનું છે આપણા માટે. મને તો એક એવા વૃદ્ધ મનુષ્ય જેવું લાગે છે કે જે યુવાનોની ખેલકૂદ પ્રત્યે શુભ ભાવનાથી સ્મિત કરે છે, હું તો એમાં ભાગ લઈ શકતો નથી. આ હૃદય કે આપણું એવું શુષ્ક થઈ ગયું છે કે એ મન અને પ્રાણ એમની ભાવનામાં એકરૂપ થઈ રહ્યું નથી, સહભાગી થઈ શકતું નથી. એ ઘરડા માણસ જેવું છે કે જે પ્રેક્ષકની ગેલેરીમાં બેઠો છે અને રમત ગમત જોઈ રહ્યો છે અને આનંદ મારે માણી રહ્યો છે, પણ એ કહે છે તું રમીશ કે? તો કે ના ભાઈ, મારું કામ નથી. એવું એ શુષ્ક હૃદય છે જે ભાવશૂન્ય થઈ ગયું છે, એને એમ લાગે છે કે હું સહભાગી થઈ શકું એમ નથી. આ બધા જે કરે છે એ બરાબર છે, પણ હું પોતે એમાં સહભાગી થવા તૈયાર નથી. કૃતજ્ઞતાના ભાવથી ઉભરાઈ રહેલું છે અને આ સર્વે કિંમતી ભેટોના બદલામાં એ મૃતતાની સુવર્ણ મદિરામાં એવા અખૂટ મોજા વહાવવા માગે છે જે પુનર્જીવન આપે અને સ્ફૂર્તિ આપે. હૃદયની અપેક્ષા એવી છે કે એનામાંથી એવો એક ભાવપૂર્ણ એક ભાવનાનો પ્રવાહ એવો જોઈએ, શુદ્ધ ભાવનાનો, દિવ્ય ભાવનાનો, કે જોરદાર પ્રવાહ એવો જોઈએ કે જે પણ એને મળવા આવે એના હૃદયને સ્પર્શી જવો જોઈએ, ત્યાં એણે પ્રભુનું કાર્ય કરવું જોઈએ. આ એની હૃદયની અપેક્ષા છે. પણ માતાજી કહે છે એવું તો કંઈ દેખાતું નથી મને, પરંતુ એ જે કરવાના સ્વપ્ન સેવે છે તેના પ્રમાણમાં એ જે વસ્તુ ખરેખર કરે છે તે કેટલું બધું ક્ષુલ્લક છે. અત્યારે એ જે પોતે હૃદય કામ કરવા માગે છે એ બહુ ક્ષુદ્ર છે કે એમાં કંઈ તેજ નથી, એમાં ભાવનાની વિનાશ નથી, એમાં ઉર્મિઓ નથી, પ્રભુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થતો નથી. આ શુષ્ક હૃદયને હું શું કરું? આ નહેરના દરવાજા બંધ છે, તેમને કોણ ઉઘાડશે? માતાજી કહે છે કે અમારું હૃદય ભીડાઈ ગયું છે અને કોણ ઉઘાડશે? પ્રભુ તું નહીં ઉગાડે તો કોણ ઉઘાડશે? મારામાં એ તાકાત નથી ઉઘાડવાની, મારે કેવી રીતે ઉઘાડો? એણે એક દિવ્ય પ્રકારે તારી સર્વજય શક્તિને અમેય રીતે વહાવતા વહાવતા પ્રેમ કરવો જોઈએ, અને આ વસ્તુ હજી એનાથી સિદ્ધ થઈ શકી નથી. માતાજી છેલ્લે સૂચવે છે કે એક માર્ગ એને સમજાય છે કે એની ભાવના ભલે અશુદ્ધ ન નિર્માણ થતી હોય, છતાં પણ પોતાની રીતે પ્રયત્ન કરીને એને સામેની વ્યક્તિમાં પ્રભુ જોઈને એના પ્રત્યે પ્રેમ વહાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનસિક રીતે પણ પ્રયત્ન કરવો જોઈએ. માનસિક રીતે પ્રયત્ન કરશે તો એક દિવસે ખરેખર સાચું ઝરણું પ્રકટ થઈ જશે પોતાની મળે. આપણે જો સમાજમાં રહેતા હોઈએ, કોઈ વ્યક્તિને મળતા હોઈએ, વાત કરતા હોઈએ, એ વખતે આપણે સામાન્ય ચેતનામાં હોઈએ છીએ, આપણને લાગે છે કે હું અમુક છું, આ અમુક વ્યક્તિ છે, અમુક કામ માટે અમે વાત કરી રહ્યા છે, એ પ્રકારનો ભાવ હોય છે. એ પ્રકાર તમે મનથી એકાગ્ર થઈને ધોઈ નાખો અને એમ કરો, ભાવ લાવો કે પ્રભુએ આ વ્યક્તિને મારી પાસે મોકલી છે, એને આ કામ છે, એ કામ કરી દેવાની સેવા મારે એમાં રહેલા પ્રભુ માટે કરવાની જરૂર છે. એ પ્રકારનો મનથી વિચાર કરીને પછી જો કામ કરશો તમે, તો ધીમે ધીમે તમને એ અંદરનો પ્રેમ વહાવવાની ક્ષમતા વિકાસ પામશે. પહેલાં માનસિક રીતે તમારે પ્રયત્ન કરવો જ પડશે. માનસિક રીતે તમે આ પોતાનું દર્શન બદલવાનો પ્રયત્ન કરો, બધામાં પ્રભુ જોવાનો પ્રયત્ન કરો, તો ધીમે ધીમે એક સમય એક ક્ષણ એવી આવશે કે ખરેખર તમને મન શાંત થઈ જશે અને તમને બધામાં પ્રભુ પોતાને મળે રમતા કામ કરતા દેખાવા માંડશે. પણ એના માટે મનોમય પ્રયત્ન કરવો જોઈએ. માતાજીની અવસ્થા અત્યાર સુધી એવી હતી કે એ મનોમય પ્રયત્ન પણ કરવા તૈયાર નહોતા. તે પ્રશ્ન પૂછતા હતા કે મારું હૃદય શુષ્ક થઈ ગયું છે, હે પ્રભુ એને ઉઘાડી આપ, ઉઘાડી આપ, ઉઘાડી આપ. પ્રભુએ એને સૂચ્યું છે કે તું મનથી પ્રયત્ન કર, પહેલા હું તને મદદ કરીશ. સમજી ગયા તમે? આ પ્રાર્થના બહુ ગહન છે, અને જ્યાં સુધી આ સાધનાના સાચા રહસ્ય સાથે ન સમજીએ ત્યાં સુધી આનું મહત્વ નહીં સમજીએ. એમ નામ પ્રાર્થના વાંચી જશો ને તો આના પાછળનો ઊંડો અર્થ આપણને નહીં સમજાય. આપણે આમાં શીખવાનું છે, કદાચ પ્રભુનો પ્રેમ આપણા હૃદયમાં સ્થિર ન થયેલો હોય, પ્રભુની હાજરી આપણા હૃદયમાં હજી સ્થિર ન હોય, અનુભવાતી ન હોય, તો નિરાશ થવાની જરૂર નથી. પણ આપણે પ્રયત્ન એ કરવાનો છે કે મનથી એવો ભાવ નિર્માણ કરવાનો છે સામેના વ્યક્તિમાં તમને પ્રભુ દેખાય. આના અભ્યાસ માટે જ મૂર્તિ પૂજાઓ રાખેલી છે. મૂર્તિ પૂજામાં મૂર્તિ તો પથ્થરની હોય છે, ધાતુની હોય છે, જે પ્રકારની હોય છે, પણ આપણે એમાં ભાવ લાવીએ છીએ કે ના, આ પથ્થરની મૂર્તિ નથી, આ ચિન્મય મૂર્તિ છે, આમાં ચેતના છે, આમાં પ્રભુ પોતે છે. એમ કરીને તમે એ એ મૂર્તિને પ્રેમથી જમાડો છો, એને વિનવો છો, એને પ્રાર્થના કરો છો. આ બધા કરવા પાછળ આ જે ઉપાય માતાજીને બતાડ્યો છે પ્રભુએ, એની પ્રેક્ટિસ છે. ધ્યાન રાખજો, રોજે રોજ એ પ્રેક્ટિસ તમારે કરવી પડશે. અને ધીમે ધીમે ફક્ત એ પ્રેક્ટિસ મૂર્તિમાં જ ન કરતા આપણા ઘરે જે વ્યક્તિ આવે એ વ્યક્તિ માટે કરતા રહેજો. ફક્ત મૂર્તિમાં નહીં કરવાની. તમે જો ફક્ત મૂર્તિ સામે બેઠા હો અને એ વખતે મૂર્તિમાં પ્રભુનો ભાવ નિર્માણ કરીને પૂજા કરશો અને પૂજા પતી ગયા પછી એ ભાવ છોડી દેશો, તો તમે 10,000 જન્મ લેશો તો પણ ચેતનાની પ્રગતિ થવી શક્ય નથી. એ ફક્ત એક ધાર્મિક ક્રિયા થઈ ગઈ. તમારે અધ્યાત્મમાં પ્રવેશવું હોય તો તમારે એક કરવું પડશે કે ત્યાંથી તમે ઓફિસમાં આવીને બેસો, કે બહેનો રસોડામાં જઈને કામ કરવા માંડે, કે તરત કોઈ પણ રસોડામાં આવે તો એની તરફ જોતા વખતે એ જ ભાવ નિર્માણ કરો. પોતાની દીકરી હોય તો એના તરફ જોતા વખતે એ ભાવ નિર્માણ કરો. પોતાના પતિ હોય તો એના તરફ જોતા વખતે એ ભાવ નિર્માણ કરો. ભાઈ હોય, બેન હોય, નોકર હોય, વાસણ ઉટકનારી બેન હોય, કોઈ પણ હોય, એ ભાવ માનસિક રીતે નિર્માણ કરવાનો પ્રયત્ન કરો અને એ ભાવમાં ડૂબી જવાનો પ્રયત્ન કરો, તો જ તમે સાચી સાધના કરી શકશો. આજે જે સાધનાનું રહસ્ય માતાજીએ સમજાવ્યું છે એ આ છે. અહીં આપણે વિરમીએ. પ્રાર્થના અને ધ્યાન, શ્રી અરવિંદ કહેતા કે સામાન્ય માણસને સમજવું બહુ મુશ્કેલ છે, ખરેખર એ કહેતા, પણ ભગવાનની દયા છે, માતાજીની પરમ કૃપા છે કે આપણે કાંઈક જે સમજી શકીએ છીએ. આપણને ખાતરી નથી કે આ પ્રાર્થનામાંનું પૂરું રહસ્ય આપણે પ્રકટ કરી શકીએ છીએ, પણ જે કંઈ સમજી શકીએ છીએ એ અનુભવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ, આપણી સાધનામાં વાપરવો જોઈએ. અને હું આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા કેન્દ્ર સાથે જોડાયેલા દરેક જણ અહીં આવે છે એ પોતાની સાધનાને વધારે દૃઢ કરવા માટે, પોતાની સાધનાને વધારે ઊંડાઈ લાવવા માટે, એને વધારે ઊંડાણ લાવવા માટે આપણે આવતા હોઈએ છીએ. બીજો આપણે કોઈ રસ નથી આપણામાં. તો એ અર્થમાં આપણે આવતીકાલથી જ્યારે પણ તમે સાધના કરવા બેસો તો આ પ્રયોગ કરવાની જરૂર શરૂઆત કરી દેજો. મને ખબર છે કે આ અભ્યાસ કરતા કરતા એકાદ 1.5 મહિનો લાગી જાય છે તમને, અને રિઝલ્ટ દેખાતા નથી, તમે ભૂલી જાઓ છો વારંવાર, ફરીવાર યાદ દેવડાવવું પડે છે આપણને પોતાને, મનને, એવા પ્રયત્ન કરવા પડે છે. પણ 1.5 મહિના પછી તમારા મનને ટેવ પડી જાય છે કે કોઈ પણ વ્યક્તિ મળવા આવે તો તમારે મનને કહેવું પડતું નથી કે એમાં પ્રભુને જુઓ. પોતાને મળે તમને એમાં પ્રભુ દેખાવા માંડે છે, પ્રભુની હાજરી અનુભવાય છે. અને એ પછી તમારું જે વર્તન હોય છે એ જુદા જ પ્રકારનું વર્તન બની જાય છે, તમારા ભાવો જુદા પ્રકારના બની જતા હોય છે. એ સાચું આધ્યાત્મ છે, એ સાચી માતાજીની સાધના છે, જે માર્ગે આપણે વળવાનું છે. અહીં આપણે વિરમીએ. ઓ